તારીખ 6/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 48 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43.
નવા બંધન છે અને પોતાની અનુકૂળતામાં અબંધપણું છે અથવા મુક્ત થવાનું છે. અહીંયા શરૂઆત કરી છે વેગથી. કસાયનો રાગનો ભાવનો વેગ છે એ બહાર અન્ય પદાર્થ પ્રત્યે ઢળે છે. અન્ય પદાર્થ પ્રત્યે ઢળતા આત્માને નવું બંધન થાય છે. એ જ પરિણામ પાછું વળીને અંદર તરફ વળે, સ્વભાવ તરફ વળે તો તે અબંધ ભાવ છે. બીજાના વેગને પકડી શકે તો પોતાના વેગને કેમ ન પકડી શકે? માણસ કોઈ ગુસ્સામાં હોય ત્યારે શું કહે છે? અત્યારે હવે એ વેગમાં છે, હવે એને દેખાવું બહુ કાંઈ કહેશો નહીં, અથવા કહેશો તો એ સાંભળશે નહીં, કેમ કે એ વેગમાં તણાયેલો છે. વેગ સમજી શકાય છે? બાહ્ય ચેષ્ટાથી મન વચન કાયના બીજાના યોગથી પણ એ સમજી શકાય છે. તો પોતે પોતાના વેગને સમજવા પ્રયત્ન કરે તો સમજી શકે, પોતાના પરિણામ તપાસે તો સમજી શકે કે પોતાના પરિણામનો વેગ કઈ બાજુ જાય છે. જેમ કે કોઈ અમુક સુજીવને એવી ઈચ્છા છે કે મારા પરિણામ અંતર્મુખ વળે તો અંતર્મુખ વળવા અર્થે તે ઈચ્છે છે તો પણ વળતા નથી પરિણામ. એ શું દર્શાવે છે કે બહિર્મુખ પરિણામનું જોર છે, વેગ છે, એ ઘણું છે, તેથી પોતાની ઈચ્છા એમાં સફળ થતી નથી. પોતે ઈચ્છે છે કે પરિણામ અંતર્મુખ વળે, છતાં પરિણામ અંતર્મુખ વળતા નથી, તો એનો અર્થ કે ઈચ્છાથી વધારે કોઈ જોર છે કે જે ઈચ્છાને નિષ્ફળ કરે છે, ઈચ્છાને સફળ નથી થવા દેતી. એથી પણ સૂચિત થાય છે કે પરિણામમાં બહિર્મુખપણાનો જોર છે કે એમાં અંતર્મુખ થવાની ઈચ્છા કામ આવતી નથી. એ નાસ્તિથી પકડાય, અસ્તિથી તો વિશેષ આવેગ હોય ત્યારે પકડાય, જોર વધારે હોય પર બાજુનું ત્યારે પકડાય, તીવ્ર રસ થાય ત્યારે પકડાય. અહીંયા તો બંધ અને અબંધ ભાવની પુરુષાર્થ ઉપેક્ષાએ વ્યવસ્થા બતાવી છે. તે બંધ ભાવની વ્યવસ્થા એ છે કે જીવના પરિણામ ચૈતન્ય પરિણતિ કહો કે જીવના પરિણામ પર તરફ જોર કરે ત્યારે તે બંધાય છે, એ જ પરિણામ પાછા વળીને અંતર્મુખ સ્વ તરફ વળે જોરથી ત્યારે એમાં બંધ ટળીને મુક્તિના પરિણામ થાય છે. અબંધ કહો કે મોક્ષ કહો, બંને એક છે. સ્વ આશ્રય ભાવથી બંધન અને પર આશ્રય ભાવથી મુક્તિ ત્રણ કાળમાં વધે છે. જીવ બીજા પદાર્થનો આશ્રય કરે, એમાં અહંપણું કરે તો એને બંધન થાય એવું કદી બને. નિયમથી સ્વાશ્રયમાં મુક્તિ થાય અને પરાશ્રય ભાવ કરે અને મુક્ત થાય એવું ત્રણ કાળમાં પણ બને નહીં. ઘણા એમ વિચારે છે કે આપણે સિદ્ધ પદનું ધ્યાન કરીએ તો કેમ, અથવા સિદ્ધ પદ નું ધ્યાન કરતા જરૂર લાભ થવો જોઈએ એવું પણ કોઈ વિચારે છે તો એને આ સિદ્ધાંત લાગુ પડે છે કે પરાશ્રય ભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી. કોઈ પણ પર તરફ પરિણામ લંબાય એટલે નિયમથી એમાં રાગાદીની ઉત્પત્તિ થાય, શુભ રાગની છેવટે ઉત્પત્તિ એમાં થાય છે અને એ બંધ ભાવ છે, એ મુક્ત ભાવ નથી. એટલે એ પણ બંધ મોક્ષનો આશ્રય અપેક્ષા એ સિદ્ધાંત છે કે સ્વ આશ્રય ભાવથી બંધ મુક્તિ છે અથવા સ્વ આશ્રય ભાવથી બંધન નથી અને પરાશ્રય ભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી. નાસ્તી થઈ લીધું છે, બંનેમાં નથી નથી લીધું છે. નીચે લેશે પેરેગ્રાફમાં કે પરાશ્રય રહે તે બંધનનું કારણ છે, સ્વ આશ્રય રહે તે મૂર્તિ છું, એવો સ્વાશ્રય ભાવ રહે તે મુક્તિનું કારણ છે. સ્વાશ્રય ભાવ નિર્વિકલ્પ જીવના પરિણામ છે. અહીંયા વિકલ્પ સહિત જે વાચા છે તેનાથી દર્શાવે છે, પણ એમ સમજવા યોગ્ય છે કે આવા પરિણામ નિર્વિકલ્પ હોય છે. હું નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું એવા પરિણામ નિર્વિકલ્પ પરિણામ છે. પણ એ નિર્વિકલ્પ પરિણામને સમજાવવા માટે વિકલ્પ સહિત વાણી આ રીતે કહેવામાં આવે છે એમ સમજ, એનું વાંચ્ય એવી રીતે પકડ્યું. એક ટુકડા રૂપે આગળ આવી ગયો છે. અખંડ જ્ઞાયક મૂર્તિ છું, વિકલ્પ નો એક અંશ પણ મારો નથી, એ શબ્દ પહેલા લીધા છે આમાં વચ્ચે લીધા છે. અને હું તો નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું એની જગ્યાએ હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું, એટલું લીધું. પછી એવો સ્વાશ્રય ભાવ રહે તે મુક્તિનું કારણ છે. અને વિકલ્પનો એક પણ એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રય ભાવ રહે તે બંધનનું કારણ છે. એ શબ્દો એના એ છે ત્રણ નંબરના પાણી. એટલે એ જ બોલ અહીંયા એક પેરેગ્રાફની અંદર ફરીને આવે છે કે વિકલ્પનો એક અંશ પણ મારો નથી. જીવની અવસ્થામાં ઉત્પન્ન થતો વિકલ્પ કરતા બુદ્ધિએ અજ્ઞાન અવસ્થામાં કરતાપણે કરાતો એવો જે વિકલ્પ કરતા થઈને જીવ કરે છે, એટલે કે એવા વિકલ્પ સાથે એને અનન્ય ભાવ વેદાય છે ભ્રાંતિ એ કરીને, અથવા એકતા બુદ્ધિ એમાં થઈ આવે છે એની સાથે સીધો સંબંધ કાપવાની વાત છે. કે વિકલ્પ તો ઠીક, પણ વિકલ્પનો એક અંશ પણ મારો નથી. મારા નિર્વિકલ્પ સ્વભાવને જોતા વિકલ્પ મારાથી તદ્દન જ વિરુદ્ધ જાતિનો ભાવ છે, મારા સ્વરૂપ સાથે જરાય એને મેળ ખાતો નથી. એવો વિકલ્પ હોય કે હું તો નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું, એવો વિકલ્પ હોય, નિર્વિકલ્પતાનો વિકલ્પ હોય કે હું નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું, અહીંયા જે લખ્યો છે એવો જ વિકલ્પ હોય, પણ એમાંથી એક અંશ પણ આત્માને સાથે મેળ ખાતો નથી. એવો આત્મા પરિપૂર્ણ નિર્વિકલ્પ તત્વ છે. સ્વભાવે કરીને ભાવે કરીને કે વિકલ્પનો એક અંશ પણ એની સાથે મેળ ખાય એમ નથી. અહીંયા તો ભાવ એવો રહે, એવો સ્વાશ્રય ભાવ રહે એમ કે છે, એવો વિકલ્પ રહે એમ નહીં. હું તો નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું એવો વિકલ્પ તે મુક્તિનું કારણ છે એમ નથી કહેતા. એવો સ્વાશ્રય ભાવ કે જે ભાવ નિર્વિકલ્પ છે તે મુક્તિનું કારણ છે. સ્વાશ્રય શ્રદ્ધા જ્ઞાન આચરણ બધા મુખ્ય પુરુષાર્થ એમાં એ મુખ્ય ગુણો આવી જાય છે. કોઈ એક ગુણનો પર્યાયનો સવાલ નથી. સ્વાશ્રય ભાવ બધા મુખ્ય ગુણો, શ્રદ્ધા એ કરીને આશ્રય કરવો, જ્ઞાને કરીને આશ્રય કરવો, સ્થિરતા એ કરીને આશ્રય કરવો, વેગથી પુરુષાર્થ કરીને પણ આશ્રય કરવો, બધા આશ્રય ભાવમાં બધા ગુણ છે. એવો સ્વાશ્રય ભાવ રહે તે મુક્તિનું કારણ છે, અથવા નિજ સ્વરૂપને વિશે નિજ સ્વરૂપપણે નિર્વિકલ્પપણે ઠરી જવાય તે મુક્તિનું કારણ છે. એને નિર્વિકલ્પ ધ્યાન પણ કહેવામાં આવે છે. ચારિત્રની અપેક્ષાએ એને નિર્વિકલ્પ ધ્યાન, સ્વરૂપનું નિર્વિકલ્પ ધ્યાન પણ કહેવામાં આવે છે. તે મુક્તિનું કારણ છે. વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે, મને મદદરૂપ છે. વિકલ્પ કરું તો પછી મારું કામ આગળ ચાલે. પહેલાં મારે આત્માનો વિકલ્પ કરવો પડે, પછી હું આત્મામાં લીન થઈ શકું. પહેલાં વિકલ્પની જરૂર પડે, અથવા તો પેલા વિકલ્પ હોય જ ને, એવું એની મદદનું જે કાંઈ પરિણમન છે, એની અપેક્ષાવાળું જે કાંઈ પરિણમન છે, એમાં આશ્રય ભાવ થઈ જાય છે કે આ ઠીક છે, મને આ મારે કરવા યોગ્ય છે, આનાથી હું આગળ વધીશ, એનો આધાર લઈને હું આગળ વધીશ, વિકલ્પ થશે તો પછી મને આગળ કાર્ય થશે, એવું એક અંશે પણ માને તે બંધનનું કારણ છે, તે ચોખ્ખે ચોખ્ખો પરાશ્રય ભાવ છે, તે બંધનનું કારણ છે. મોક્ષ માર્ગમાં પણ જેટલો અલ્પ બંધનનો ભાવ છે એટલો પરાશ્રિત ભાવ છે, ભલે ચારિત્રનો દોષ છે એમાં, એમાં શ્રદ્ધાનો દોષ નથી, તો પણ ચારિત્ર અપેક્ષાએ જેટલું પરાશ્રયપણું થાય છે એટલું બંધનનું કારણ છે, અને જેટલા અંશે ત્યાં સ્વાશ્રયપણે પરિણમન ચાલે છે એટલું મુક્તિનું કારણ છે. આમ બંધ મોક્ષની વ્યવસ્થા પહેલાં જે પુરુષાર્થની અપેક્ષાએ દર્શાવી તે અહીંયા આશ્રયની અપેક્ષાએ દર્શાવે છે. હું પણ સ્થાપે છે સ્વરૂપમાં તો તે અબંધપણે છે, મુક્તપણે મુક્તિનું કારણ થાય છે, અને પરમાં સ્થાપે છે તો એ બંધનનું કારણ થાય છે. આશ્રયમાં બધા મુખ્ય ગુણોની પ્રવૃત્તિ છે, એટલે એ ભાવને પણ ઉમટા ભાવથી, કારણ કે આશ્રય વગરનો તો જીવ નથી, પરિણામ કાં તો સ્વનો આશ્રય લે અને કાં તો પરિણામ પરનો આશ્રય લે. સ્વ અને પર સિવાય ત્રીજી ચીજ જગતમાં કોઈ છે નહીં, એટલે આશ્રય તો લઈ જ રહ્યો છે. આશ્રય લેવો એટલે શું, કે તારા પરાશ્રય ભાવને તપાસીને સમજી લે, ઓળખી લે, ભાવને તો ઓળખવો જોઈએ, ઓળખે, ભાવને ઓળખે તો ભૂલે નહીં, માત્ર વિચારે, માત્ર સ્મૃતિ કરે, ધારણા કરે તો ભૂલે, પણ ઓળખે તો ભૂલે નહીં. વિકલ્પ રહે, પણ વિકલ્પમાં બે પ્રકાર છે. કોઈ વિકલ્પને મદદગાર તરીકે સમજે છે ત્યાં અનંતતાનું મંદિર છે, વિકલ્પનો રાગ છે, રાગનો રાગ છે. જ્ઞાન દશામાં પરમાત્માને વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પ નિષેધ સહિત હોય છે, એ વિકલ્પને કરવા યોગ્ય માનતા નથી, મોક્ષનું કારણ માનતા નથી, બંધનું કારણ માને છે, એટલો પરાશ્રિત અંશ છે એમ સમજે છે, અને એનાથી નુકસાન છે એમ સમજે છે. સુભાનીજીએ જરા કડક ભાષામાં વાત લીધી છે, દેવ ગુરુ શાસ્ત્ર સે મુજે કિંચિત લાભ નહીં, લાભ માનના હી અલાભ હૈ, અલાભ એટલે નુકસાન. એ જ વાત નીચે કરે છે કે પરાશ્રય ભાવમાં, પરાશ્રય ભાવ ક્યાં સુધી દોડે છે, કે ભલે તે દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિનો હોય તો પણ તે પરાશ્રિત ભાવ છે, દેવશાસ્ત્ર ગુરુ લઈ લીધા એમાં, ભલે તે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિનો હોય કે વ્રત તપ દયા દાન વગેરેનો હોય, વ્રત સંયમનો હોય, જે સુભાવ આવે છે તેમાં બંધનનો અંશ પણ, તેમાં બંધનો અંશ પણ અભાવ કરવાની તાકાત નથી, બંધનો નાશ કરે નહીં કોઈ અંશે પણ, એમાં બંધનો નાશ ન થાય એમ કહે છે, બંધના એક અંશનો પણ એમાં અભાવ કરવાની શક્તિ નથી. શુભ ભાવ કે જે સ્વયં બંધ સ્વરૂપ છે અથવા બંધનું કારણ છે, તેમાં બંધનો નાશ કરવાની શક્તિ નથી, પણ બંધ કરવાની શક્તિ રહેલી છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ લીધી છે, વ્રત તપ દયા દાન ત્યાગ વગેરે લીધો છે, અને એથી આગળ જઈએ તો શુદ્ધાત્માનો વિકલ્પ છે, પોતાના સ્વભાવને લક્ષમાં રાખીને ઉત્પન્ન થતો શુભ ભાવરૂપ વિકલ્પ છે, લક્ષણા સ્વભાવ છે, પણ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એ વિકલ્પ પોતે બંધ નું કારણ છે, વિકલ્પ નાશ નું કારણ નથી. પછી મોક્ષ માર્ગ માં જે આશ્રય થાય છે એ અલ્પ આશ્રય થાય છે, એટલો બંધ થાય છે, એટલો પણ એ સ્થિર થાય છે ને, આશ્રય થાય છે એટલે પર પદાર્થ માય એટલું પરિણામ સ્થિર થાય છે, જોડાય છે, એટલું પરાશ્રિત પણ છે, પર સન્મુખ પણ છે. થોડોક કેમ કહેવાય, થોડોક કેવી રીતે કહેવાય, વિકલ્પ થી કરે, પણ એને એ દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ થી મને લાભ છે એમ માન્યું છે, એવા ભક્તિના રાગને સાધન માને છે, મુક્તિનું કારણ માને છે, લાભરૂપ માને છે, તો એ રાગનો રાગ એને વર્તે છે, એ રાગનો રાગ એ અનંત અનુબંધનું કારણ છે, પછી એનો રાગ, પછી એનો રાગ, પછી એનો રાગ, પછી એનો રાગ, એ અનંત અનુબંધનું કારણ છે. એવું છે, બંધ મોક્ષની વ્યવસ્થા જ આવી છે ત્રણેય કાળને વિશે, બંધ મોક્ષની આ વ્યવસ્થા છે. એમાં સીધે સીધી વાત છે કે આ જીવ દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ કરે છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર એવા પર પદાર્થો એમાં પ્રતિબદ્ધ પામે છે કે નથી પામતો, એનો ભાવ એમાં પ્રતિબદ્ધ પામે છે કે નથી પામતો, તો પરમા પ્રતિબદ્ધ પણ તેને જ બંધન કહે છે, પ્રતિબદ્ધ કહો કે બંધન કહો એક જ વાત છે. એ જ ભાવ કોઈમાં પણ પ્રતિબંધ ન પામે ને સ્વરૂપને વિશે સ્થિર થાય ત્યારે તેને અબંધ કહેવામાં આવે છે. વિકલ્પ સહિત ભક્તિ કરતો હોય પણ એને એમ જાણવું જોઈએ અને એમ શ્રદ્ધવું જોઈએ કે આ બંધ ભાવ છે, બંધ ભાવમાં લાભ માને તો એને બંધને લાભકારી માન્યો, એ મુક્તિ કેદી થાય એની, જે બંધને લાભકારી માને એની મુક્તિ કેદી થાય. એક માણસે કારખાનું શરૂ કર્યું, એને એમ થયું કે હું હરીફાઈમાં એવા ભાવ રાખું કે ઓછામાં ઓછો નફો રાખે અને મારો માલ વધારે વેચાય બીજાને એવી રીતે ગણતરી કરીને ભાવ બજાર. હવે એ માણસ ક્યાંક ભૂલ્યો છે, એને માર્જિન ઓછો રાખ્યો એથી વધારે કઈ ભૂલ થઈ છે અને પડતર કરતા ઓછે વેચે છે, શું કરે છે, વેપાર ઘણો કરે છે, કેમ કે બીજા કોઈ તો પડતર કરતા ઓછે વેચે નહીં, થોડોક નફો રાખીને વેચે. હવે એને એમ થાય કે મારો વેપાર તો બહુ ચાલે છે, ઘણો વેપાર કરું તેથી ઘણો નફો થાય એમ થાય, કે જેટલો વેપાર વધે છે એટલો નુકસાન વધે છે ત્યાં, કેમ કે નુકસાન એથી વેચે છે. હા, પછી જયારે મૂડી ઓછી થાય ત્યારે ખબર પડે સરવાળે શું થાય, કે જે એને મૂડી રોકી છે એ મૂડી ઘટતી જાય છે, બરાબર છે, તરત ખબર પડે છે કે આ નફો હોય તો મૂડી વધવી જોઈએ, એના બદલે આ પૈસાની છૂટ દેખાવાના બદલે પૈસાની તાણ કેમ દેખાય છે. અમારે થયું તો એવું મિત્રતા, એને હું નવું શરૂ કર્યું કારખાનું, બહુ વેરીફાઈ કરવાની સર, આપણો માલ બજારની અંદર એકદમ ચાલુ થઈ જવો જઈ ગયા, સમજણ પડતી નથી, કારખાનું સારું ચાલે છે, વેપાર સારું ચાલે છે, આમાં કંઈ દેખાતું નથી, સરવૈયો કાઢીએ ત્યારે નુકસાન કેમ દેખાય છે, એને ગોતે તો જડે નહીં નુકસાન, પડતર કાઢીએ તો એની અંદર ફેર, પડતરમાં ભૂલતી, એટલો નફો રાખ્યો તો એથી વધારે એને પડતર કાઢવામાં ભૂલ હતી, નુકસાન શું નુકસાન નથી, વેપાર ચાલી ગયો, બંધ કરતો કરતો રાગ કરતો 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 એવો તીવ્ર રાગ કરે, એવો તીવ્ર રાગ કરે કે પછી અશુભ માંથી અશુભ માં ચાલ્યો જાય તો એને ખબર પડે પછી શું થાય, એને તીવ્ર રાગ થાય દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો. એમાંથી કોઈ પોતાના રાગ ને માં બાધા પહોંચે એવું કઈ કરે એટલે એને શું થાય, એને એના પ્રત્યે શુભ પરિણામ થયા વગર રે, કુદરતી બાધા થઈ આવે. કોઈ વ્યવસ્થા ન બેસે, એને ભક્તિ કરવી હોય એવી વ્યવસ્થા ન બેસે, એને વ્યવસ્થા ન બેસે તો એને આકુલતા થવા માંડે, પરિણામ એના અશુભ થયા વગર રે. અભિપ્રાય હોય છે તો એનાથી લાભ એવો અભિપ્રાય હોય છે તો એને એકની સાથે લાભ માન્યો છે તે અનંતે અનંતની સાથે લાભ માનશે. જેને એકની સાથે લાભ માન્યો છે એને બીજાની સાથે લાભ નહીં માનવાનું શું કારણ છે? એકની સાથે માન્યો છે બીજાની સાથે માનશે, અનંતની સાથે એને માનેલું છે એને નહીં માનવાનું શું કારણ છે? વિતરાગ છે તો ખરેખર તો એનાથી લાભ નુકસાનનો પ્રશ્ન જ ન હોઈ શકે, છતાં માન્યું એને, એનાથી લાભ થવાનો તો પ્રશ્ન જ નથી. એ તો વિતરાગી છે છતાં લાભ માન્યો, પણ એને તો પોતાના પરિણામથી લાભ માન્યો છે. કેમ? એ ભલે વિતરાગ રહ્યા પણ હું એમના પ્રત્યે જે બહુમાન અને ભક્તિનો રાગ કરું છું એ રાગ મને લાભદાયક છે, એમના પ્રત્યેના પરિણામ મને લાભનું કારણ છે, એવો લાભ માન્યો છે એને. પરાશ્રય ભાવમાં લાભ માન્યો છે, બંધન ભાવમાં લાભ માન્યો છે. પોતાના પરિણામ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય એના બદલે પરને વિશે સ્થિર થાય એમાં એને લાભ માન્યો છે. નુકસાન છે એમાં લાભ માની લીધો છે. જેમાં લાભ માન્યો એ વેપાર વધારવાનો પ્રયત્ન કર્યા વગર રહે નહીં. જે જેમાં લાભ માને તે લાભ વધારવા માટે તેઓ પ્રયત્ન કર્યા વિના રહે જ નહીં. સ્વાભાવિક વાત છે. કંપનીનું નામ આપે લિમિટેડ કંપની અને નફાનો અભિપ્રાય હોય અનલિમિટેડ, કે મને આમાંથી કેટલું મળે કે એની કોઈ લિમિટ ન જોઈએ, એને કોઈને લિમિટ એની હોતી નથી. એ જ અનંતાનું બંધી છે. અભિપ્રાયમાં મર્યાદા બહાર જવા માંગે છે એ જ એનું અનંતાનું બંધી સિદ્ધ થાય છે, ત્યાં સાબિત થાય છે. હા, એ તો લોકોમાં તો એ ચાલાકી છે, પણ નફો કેટલો જોઈએ છે? નફામાં કોઈને મર્યાદા છે? લાભ કેટલો જોઈએ કે અનંતો લાભ જોઈએ છે? હજી જોઈએ, જેટલું આવે તો કે હજી જોઈએ, ગમે તેટલું આવે તો કે હજી જોઈએ. અહીંયા કહે છે કે ગમે તે કોટીનો શુભ રાગ હો, બધો પરાશ્રય ભાવ છે એમાં દેવગુરુ શાસ્ત્ર ની કુટી ભક્તિ ની કુટી નો હોય કે વ્રત તપ દયાદાન ની કુટી નો હોય કે પોતાના શુદ્ધ સ્વભાવને અનુસરીને વિકલ્પ સ્વભાવ થતો હોય એ કોટીનો હોય, એ સૌથી ઊંચો છે. એ પ્રકારના શુભ રાગમાં શુભ ભાવમાં બંધનો નાશ કરવાની શક્તિ નથી. આ જીવ અનાદિથી બંધાયેલો છે અને એની મુક્તિ થવી જોઈએ, એ બંધનો નાશ કરવાની એનામાં શક્તિ નથી. શું કરવા જીવ ધર્મ કરે છે? મુક્ત થવા અર્થે કરે છે, બરાબર છે. તો જેનાથી બંધન થાય એવા પરિણામ કરે ને મુક્ત થવાની આશા રાખે છે. બંધન બંધ ભાવમાં તો બંધ છોડાવવાની તો શક્તિ જ નથી, તાકાત જ નથી. કેવી રીતે બંધન બંધથી છૂટીને મુક્તિ પામશે? એમાં બંધનો અભાવ કરવાની શક્તિ નથી. અને હું અખંડ જ્ઞાયક મૂર્તિ છું તેવી સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી, એમાં નાસ્તિથી લીધું છે. આમાં બંધનો અભાવ કરવાની તાકાત નથી ને આમાં બંધનો બંધ કરવાની તાકાત નથી. જે પરિણામ પોતાના સ્વરૂપના આશ્રય થાય છે, સ્વસન્મુખ થઈને દિશા ફેર કરીને વાત છે. વિકલ્પ કરે તો શુદ્ધ નાયક મૂર્તિનો વિકલ્પ કરે તો પરસન્મુખ રહીને વિકલ્પ થાય છે. સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં, અંતર્મુખની પ્રતીતિના જોરમાં, પ્રતીતિમાં શ્રદ્ધા અને જોરમાં પુરુષાર્થ બે લઈ લીધા છે. એના દ્વારા એક અંશ પણ બંધ થવાની તાકાત ચાલતા જૈન સંપ્રદાયના બધા ફિરકામાં આ પરિસ્થિતિ છે. મોક્ષ ભાવને, અબંધ ભાવને કોઈ ઓળખતું નથી. જે બંધના પરિણામ છે એને જ મુક્તિનું આરાધના માનીને એને જ આરાધે છે, વધુમાં વધુ આરાધના થાય એમ કરે છે. તો એ બંધને સેવે છે, મુક્તિની ભ્રાંતિ કરીને એ બંધને સેવે છે. ગુરુદેવ શ્રી બહુ સરસ દૃષ્ટાંત દેતા કે ડુંગળી ખાતા ખાતા કસ્તુરીનો ઉદ્ગાર આવી જશે, માત્ર ડુંગળી ખાધે રાખો બધું ને બધું. કે જેમાં કસ્તુરીની વાસ નથી જેમાં ડુંગળીની વાસ છે, ડુંગળી ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર કેવી આવે? બહુ ડુંગળી ખાય એટલે એકાદ વખત તો કસ્તુરીનો ઓડકાર આવે કે ન આવે? બંધ ભાવને સેવે તે બંધાય જ, મુક્ત ભાવને સેવે તે મુક્ત થાય, સીધી વાત છે. અને બંને ભાવ પરસ્પર વિરુદ્ધ છે, બંધ થી મુક્ત પણ એ પરસ્પર વિરુદ્ધ છે. કેવી રીતે બને? એનાથી બંધાય એનાથી જ મુક્ત થાય, એ કેવી રીતે બને? આ બહુ મોટી ગડબડ છે ધર્મના ક્ષેત્રમાં, આ બહુ મોટી ગડબડ છે. બીજે તો મુક્ત ભાવનો વિષય જ નથી. જૈન સંપ્રદાય સિવાય તો મુક્તિના ભાવની કોઈ ચર્ચા કે વિષય જ નથી. ભલે કે ભલે આસ્તિક દર્શન વાળા મોક્ષ માને છે, પણ એનું મોક્ષનું અબંધ સ્વરૂપ છે ત્યાં વાત નથી. અને એના કારણરૂપ પરિણામ પણ અબંધ ભાવે છે એવું પણ ત્યાં નથી. અહીંયા તો જ્યાં એ વિષય ચાલ્યો છે ત્યાં પણ અન્યમતી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બંધ ભાવને જ આરાધક ભાવ માને છે, એની જ આરાધના કરવામાં આવે છે. પરિણામને શુભ અને અશુભના દ્રષ્ટિકોણથી વિચારવાને બદલે પરિણામને આરાધકપણું અને વિરાધકપણું શું છે એ દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર છે. તો પોતે વિરાધકપણાથી છૂટે અને આરાધકપણાને પ્રાપ્ત થાય. એના બદલે શુભ અને અશુભનો વિચાર કરે કે અશુભ નથી કરવું, શુભ અશુભ કરતા શુભ ઠીક છે, શુભ કરો અશુભ નથી કરવું, એમ જોવાય. એ દ્રષ્ટિકોણ હવે છોડી દેવો જોઈએ. જેને મુક્ત થવાનું છે એને આરાધકપણું શું એ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ, વિરાધકપણું શું છે એ જાણીને એનો ત્યાગ કરવો જોઈએ. બંધ ભાવમાં અંશે પણ મુક્તિ થવાની તાકાત નથી. અને જે સ્વસન્મુખ સ્વરૂપની નાયક મૂર્તિ છું એવી જે પ્રતીતિ છે, નાયક મૂર્તિ છું એવું જે જોર છે અંતર્મુખનું, એમાં જરા પણ બંધ થવાની શક્તિ નથી. એનાથી અવશ્ય અવશ્ય મુક્તિ થશે, એનાથી બંધ થશે નહીં. પરાશ્રય ભાવમાં મોક્ષ માર્ગની અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. પરાશ્રય ભાવ છે એમાં મોક્ષ માર્ગની ઉત્પત્તિ થતી નથી અને મોક્ષ પર્યાયની પણ ઉત્પત્તિ થતી નથી. મોક્ષ પર્યાય છે તે મોક્ષ માર્ગનું ફળ છે. મોક્ષ માર્ગના ફળ સ્વરૂપે મોક્ષનું પર્યાય પ્રગટ થાય છે. એકને કારણ કહે છે, એકને કાર્ય કહેવામાં આવે છે. પરિણામ કરવા શુભાશુભ ને છોડીને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એમને કહ્યું શ્રીમદજી કે અશુભ છેદતા શુભ પાળતા ઉપજે મોક્ષ સ્વભાવ, એમ નથી કહ્યું. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ બે છે, તો બંનેને છોડીને ત્રીજો ભાવ શુદ્ધ સ્વભાવ છે. એની સન્મુખ થઈને, એની પ્રતીતિ કરીને, સ્વસન્મુખ અંતર્મુખ પરિણામ એવું થઈ શકે છે. અંતરલક્ષી અંતર્મુખ થવાય છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે અંતર્મુખ તો થવું છે, પણ કેમ થવું? આ પ્રશ્ન થવા યોગ્ય છે કે અંતરલક્ષી અંતર્મુખ થવાય છે. અંતર સ્વરૂપનું લક્ષ્ય કરે અંતર્મુખ થવાય છે. નંબર એક. બીજું અંતર્મુખ પણ છે, એમાં તો જ્ઞાન પોતાને જ વેદે, જ્ઞાન સ્વને વેદે, તે જ સ્વસન્મુખ પણ હોય, તે જ અંતર્મુખ પણ છે. લક્ષ્યપૂર્વક આવું સ્વસંવેદન કરે તે અંતર્મુખ પણ છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન લાવવાનો પ્રશ્ન નથી, પોતે જ વેદક સ્વભાવે છે. પણ સ્વરૂપ લક્ષણે પોતાના વેદનને સંભાળ્યું નથી, વેદનનો આવિર્ભાવ કર્યો નથી, તેથી પરવેદનમાં જતો ઉપયોગ, પર પ્રવેશ ભાવે પોતાના વેદનને તિરોભૂત કરી નાખે છે, ઢાંકી દે છે. છતાં પણ જ્ઞાન વેદનનો ક્યારે પણ નાશ થઈ શકતો નથી, એનો ઉપયોગ ઉલટો થાય છે. વિચિત્ર પરિસ્થિતિ તો એ છે કે આ જીવ વેદી શકતો નહીં હોવા છતાં, પર પદાર્થને વેદી શકતો નહીં હોવા છતાં, પોતે પરને વેદે છે એવો સતત અનુભવ કર્યા કરે છે. જાણે પરમાં પ્રવેશ કરીને પરને વેદે છે, અથવા પર પોતામાં પ્રવેશ, પરને પોતામાં પ્રવેશ કરાવીને પોતે પરને વેદે છે, એવી પરવેદનની ભ્રાંતિગત અવસ્થાને વેદે છે. એ ભ્રાંતિ સિવાય બીજું કઈ વેદતો નથી. પણ છતાં વેદન સામાન્ય તો બે જગ્યાએ છે, વેદું એવું સામાન્ય તો બે જગ્યાએ છે. સામાન્યને પકડે, વિશેષને છોડીને, વિશેષને ગૌણ કરીને સામાન્યને પકડે, તો એને અવશ્ય સમજાય એવું છે કે મારો જ્ઞાનમાં વેદક સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનને વેદે અને તે સ્વપણું લાવીને વેદે, સ્વપણું રાખીને વેદે, સ્વપણું જાણીને વેદે, સ્વપણું શ્રદ્ધિને વેદે, તો તે જ અંતર્મુખપણું છે. એક અપેક્ષાએ જે બહુ મોટી સમસ્યા છે, એટલે કે અનંત કાળથી જે અંતર્મુખ થવાની વિધિનો પત્તો નથી લાગ્યો, એવી એક રહસ્યમય આ એક સમસ્યા છે. એ સુલટતા આટલી જ વાર છે, સલટવામાં બીજું કાંઈ નથી. એટલે તો શ્રીમદજીએ એક વાત કરી, યમ નિયમ સંયમ આપ કયો, પુણે ત્યાગ વિરાગ અથાગ લ્યો, એવા બધા બાહ્ય સાધનોથી કાંઈ થતું નથી, એટલું કહીને કહી દીધું. ચતુરામ ભૂલ હે દૃઢસે, ક્યાંય દૂર જ નથી. તારી દ્રષ્ટિથી તારો પરમાત્મા જરાય દૂર નથી, તારો પરમ સ્વભાવ જરાય દૂર નથી. ચાર આંગળનું અર્થ એમ કે કાંઈ દૂર જ નથી. એમ ચાર આંગળનું દૂરપણું એ કાંઈ દૂરપણું ન કહેવાય, એટલે દૂર કહેવતની દ્રષ્ટિએ ઇડિયોમેટિક લેંગ્વેજ છે. ચતુરાંગુલ ચાર આંગળ આગળ છે, ચાર આંગળ છેટું ને ક્યાંય દૂર કહેવાય, ચાર આંગળ છેટું એટલે કે કાંઈ છેટું નથી એનો અર્થ એમ છે. એવી જ આ કોયડા જેવી વાત છે, પેલો કોયડો કોડી નો નહીં. કોયડો એટલે ખબર સમસ્યા, પેલો એટલે બતાવી દે કોઈ કે આ આમ છે, એની કઈક બસ આટલી જ વાત છે, આમાં તો કઈ નથી એમ લાગે, એની કોડીની કિંમત નથી દેખાતી, બસ એવી જ વાત છે. જો ગુરુ ગમથી એ વાત એની ગમ પડી જાય, જ્ઞાનની અંદર એની ગમ પડી જાય તો વાત કાંઈ અઘરી નથી, અને ગુરુ ગમ પાત્રતા વિના આવતી નથી. આ તો પરમાગમ સ્પષ્ટ કરેલો વિષય છે, ગુરુગમ છે એ પાત્રતા વિના મળતી નથી, હોતી નથી. બસ કોઈ પણ રીતે પાત્રતામાં આવે તો આ વાત સમજવી સહેલી છે, વગર પાત્રતાએ આ વાત કોઈ રીતે સમજાય હું નથી. આ બધાનો સરવાળો પાત્રતામાં આવે. વેદન નો નાશ કરી શકાતો નથી, જીવ ના વેદન નો, પછી ચાહે તે શરીર ને શાતા શાતા ને વેદે કે ચાહે તો એ પોતાના જ્ઞાન વેદન ને વેદે. હવે શરીર ને શાતા અશાતા ને વેદી શકતો નથી, વસ્તુતા એ વાસ્તવિકપણે શરીર ને શાતા અશાતા ને કે દાળ ભાત શાક રોટલી લાડવાને વેદી શકતો નથી, પણ વેદતો હોવાનું માને છે એવી માન્યતાને વેદે છે, એવા ભ્રમને વેદે છે. પણ વેદન તો છે કે નહીં, ભલે એવું પણ વેદન તો છે કે નહીં, જ્ઞાનનું જ વેદન છે. વેદવાનો જ્યાં ધર્મ છે ત્યાં જ વેદન હોય ને, જ્યાં વેદવાનો ધર્મ હોય ત્યાં જ વેદન હોય. જ્ઞાન છે એના કેરેક્ટર છે, આ સાયન્સની પરિભાષા છે. જ્ઞાન છે એ આત્માની શક્તિ એટલે પ્રોપર્ટી છે, વસ્તુની એક શક્તિ છે એટલે પ્રોપર્ટી છે, સંપત્તિ જેને કહેવામાં આવે છે, જ્ઞાન શક્તિ છે આત્મા. હવે એના કેરેક્ટર અગ્રતા એટલે મુખ્યતા, કાલે બોલાવો વેદ જ્ઞાન પણ મુખ્યપણે વેદાતો હોવા છતાં, જ્ઞાન મુખ્યપણે જણાતો હોવા છતાં, મુખ્યપણે રહેવું અગ્રપણે રહેવું એ પણ એનો ધર્મ છે, વેદવું એ પણ એનો ધર્મ છે. પ્રકાશમાં કોઈ વાર એને કહે છે વેદવું, એમ કહે છે જાણવું એ પણ એનો ધર્મ છે, એમાં સ્વપરને જાણવું એવો એનો ધર્મ છે. એમ જ્ઞાનના જે ધર્મો છે એમાં આ વેદન છે એ તો જ્ઞાનનો ધર્મ છે, તો એને પર સાથે ભેળવી દે છે. સાતા અસાતા કે પર પદાર્થના વેદનને, પર પદાર્થને વેદવું છું એમ પર સાથે ભેળવી દે છે, તો એમાં એ વિશેષ વાત થઈ. અહીંયા કહે છે કે એકલા વેદનને પકડ સામાન્યપણે, તો તને વેદન જ્ઞાન થશે, વેદનને વેદનને પકડીને વેદનને તપાસીને વેદનને જો તો વેદન શું છે સમજાશે, નહીતર એ એક મોટી સમસ્યા છે કે આ વેદન છો. અને જ્યારે પોતાનું વેદન પોતામાં છે એમ સમજાય છે ત્યારે જીવ સ્વસ્વરૂપ થાય છે, કેમ કે વેદાનાર પોતે વેદનાર પણ પોતે. બસ સ્વસન્મુખ થવામાં બીજો શું કર્યો છે, બીજી કઈ મોટી વાત છે કે વેદનાર પોતે, વેદાનાર પોતે, જાણનાર પોતે, જણાનાર પોતે. બસ પરસન્મુખપણું કેવી રીતે આવે એમાં, કે એમાં પરસન્મુખપણું થઈ શકે નહીં, જ્યાં વેદ્ય વેદકપણે પોતે જ છે ત્યાં પ્રસન્નપણું થઈ શકતું નથી, પ્રસન્નપણું થયું તો તે રહી શકતું નથી, થઈ શકતું નથી, એને જે આગળ થયું તું તે રહી શકતું નથી. આ સમસ્યાનો ઉકેલ છે સીધે સીધો. એટલે અહીંયા એટલી વાત નાખી છે કે હું અખંડ જ્ઞાયક મૂર્તિ છું તેવી સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં એમ પરસન્મુખ રહીને હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, વિકલ્પ ચાલે એની આ વાત નથી. બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી, ત્યાં બંધ પણ નથી. સ્વસન્મુખ થયો ત્યાં પછી પ્રતિબંધ પામતો નથી ભાવ, જરા પણ પરને વિશે પ્રતિબંધ પામતો નથી. શ્રદ્ધાપૂર્વકના જોરમાં એટલો વિકલ્પ, શ્રદ્ધા પરની હોય, રાગની હોય, વિકલ્પની હોય, એનું જોર માર્યા કરે એમને. એક એક શબ્દની અંદર અનુભવ કર્યો છે. અંતર્મુખપણું શું છે એ સમજીને અંતર્મુખપણું કરી શકાય છે, થઈ શકે છે, એ પોતાની શુભાશુભ ભાવમાં અનાદિનો રહ્યો છે, માટે એ જ પરિણામ ચાલે ને એ પરિણામ ન મટે, પરસન્મુખપણું ન મટે એવું કાંઈ નથી. એટલો પરાશ્રય ભાવ છે, એટલો બંધ ભાવ છે, એટલે એક પરિણામની અંદર પછી બે અંશ પડે છે. જ્યારે મોક્ષ માર્ગ શરૂ થાય છે, મુક્તિનો માર્ગ જ્યારે ચાલુ થાય છે, સમ્યક દર્શન ઉત્પન્ન થઈને સ્વાનુભવ ઉત્પન્ન થઈને, ત્યારે પરિણામની અંદર કેટલોક ભાગ સ્વને આશ્રય કરીને પરિણમે છે, પરિણામનો કેટલોક ભાગ પરને આશ્રય કરીને પરિણમે છે. એમાં પરના આશ્રયમાં બે પ્રકાર છે, એક બુદ્ધિપૂર્વક અને એક અબુદ્ધિપૂર્વક. જ્યાં બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ હોય, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય, ત્યાં અબુદ્ધિપૂર્વકનું પરિણમન હોય છે. જ્યારે શુદ્ધોપયોગ થાય છે ત્યારે બુદ્ધિપૂર્વકનું પરિણમન પરાશ્રિત રહેતું નથી. ત્યારે બુદ્ધિપૂર્વકનું પરિણમન જે પરાશ્રિતનું છે એ બંધ થઈ જાય છે, અને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ પ્રત્યે છે. બુદ્ધિની બાહ્ય પ્રવૃત્તિ બંધ થઈને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ પ્રત્યે છે, ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ રહી જાય છે. જો એમ ન હોય તો પરિપૂર્ણ મુક્ત દશા ત્યાં મોત થઈ જવી જોઈએ, કેમ કે ત્યાં તો વિતરાગ ભાવ પ્રગટ થઈ ગયો છે. બુદ્ધિપૂર્વકનો અચારિત્ર ભાવ બંધ થઈ ગયો છે, રાગ આવતો નથી, દેખાતો નથી, ઉત્પન્ન થતો નથી. જો સર્વાંશે રાગનો ત્યાં અભાવ થયો હોય, અબુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થયો, તો પૂરી વિતરાગતા હોય, પૂરી વિતરાગતા હોય તો પછી એને રાગ થાય નહીં. પાછો સ્વવિકલ્પ દશામાં આવે છે એમ સૂચવે છે કે દશા અધૂરી હતી. જો દશા અધૂરી છે તો રાગનો સદભાવ છે, અધૂરાપણામાં શું બાકી રહી ગયું કે રાગનો હજી સદભાવ છે. અબુદ્ધિપૂર્વકનો છે એટલે બુદ્ધિગ્રાહ્ય નથી. બુદ્ધિપૂર્વકનો રાગ બુદ્ધિગ્રાહ્ય છે એટલે એને બુદ્ધિપૂર્વકનો કહેવામાં આવે છે, અને જે બુદ્ધિગ્રાહ્ય નથી તેને અબુદ્ધિપૂર્વકનો કહેવામાં આવે છે. અને એને શુદ્ધ જ્ઞાન જાણે છે, શુદ્ધ જ્ઞાન જાણે છે તેને ઉપચરિત અસદભૂત વ્યવહારનીનો વિષય અને અનુપચરિત અસદભૂત વ્યવહારનીનો વિષય કહેવામાં આવે છે. એ તો બહુ વ્યાખ્યાનો છઠ્ઠી સાતમી ગાથાઓ પણ આ વિષય કરેલા છે. કેવા પરિણામ ને વિરાધક ભાવ એટલે પછી આ પદ્ધતિ ન લેવી, જે અનંતાનુબંધી સહિતનો વિરાધક પણ છે નથી, પણ જે આરાધક પણ નથી, જેમાં જે પરિણામ અંશમાં આરાધક પણ નથી, એમાં કઈ આરાધના થતી નથી તો બીજું શું થાય? પરિણામમાં કા આરાધના થાય ને કા વિરાધના થાય, બે માંથી એક જ થાય, ત્રીજી તો કોઈ જગ્યા નથી. પણ જ્યાં દ્રષ્ટિને જે વિરાધના થાય છે એ વિરાધના પ્રકાર ધ્યાન લેવું. જેમ પરાશ્રય ભાવનો પ્રકાર ત્યાં ના લેવો એમ ના લેવું દ્રષ્ટિને શ્રદ્ધા સહિત પરાશ્રિત પણ છે એમ. ઈચ્છા દ્રષ્ટિને શ્રદ્ધા સહિતની વિરાધના નથી, વિપરીત શ્રદ્ધા સહિત વિરાધના નથી, એ રીતે વિરાધના નથી. અને બીજું શું છે કે ત્યાં આરાધક ભાવની મુખ્યતા હોવાને લીધે અથવા મુખ્યપણે આરાધક પરિણામ અંશ પ્રવર્તતો હોવાને લીધે સમ્યક દ્રષ્ટિએ આરાધક છે અને વિરાધક નથી એમ કહેવામાં આવે છે, તે ન્યાય સંગત છે. તો કર્ણાનું યોગથી જોવામાં આવે છે કે કેટલું આરાધક પણ છે કેટલું વિરાધક પણ છે, પણ ધ્યાત્મ પ્રધાનતાથી તો એને આરાધક પણ જ વર્તે છે, વિરાધક પણ એને વર્તતું નથી એમ કહેવામાં આવે છે. એટલે જે કહેવા ધાર્યું હોય જ્યાં જે વચનથી જે કહેવા ધાર્યું હોય તે સમજવું જોઈએ. કહેવાનો ઈરાદો ન પકડે તો શબ્દો તો મર્યાદિત છે, એકના બદલે બીજી સમજણ ગેરસમજણ થયા વિના. પરાશ્રય ભાવમાં મોક્ષ માર્ગની અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. જે પરાશ્રય ભાવ છે એમાં મોક્ષ માર્ગની અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. જે સ્વભાવનો વિકલ્પ છે, સ્વરૂપનો જે વિકલ્પ છે, હું જ્ઞાયક મૂર્તિ છું, અખંડ જ્ઞાયક મૂર્તિ છું, એમાં સ્થૂળ નિમિત્તો કોઈ નથી. દેવ ગુરુ શાસ્ત્ર કોઈ સ્થૂળ નિમિત્તો ત્યાં છે નહીં, પણ ઉદય છે એનો આશ્રય છે. જે કાંઈ કર્મનો ઉદય છે એનું અનુસરણ થાય છે, એના આશ્રયે જેટલો પરિણામ અંશ જાય છે એ પર બાજુ જાય છે. જ્ઞાનીને એક અંશ અંતર્મુખનો અંશ વ્યક્ત હોવાથી બહિર્મુખ અંશ તરત પકડાય છે, બેની દિશા ઉલટી સુલટી હોવાથી બરાબર એ પકડે છે, એટલે એનો નિષેધ કરે છે. ભલે તે સ્વરૂપને લક્ષ્ય ઉત્પન્ન થયેલો વિકલ્પ છે તો પણ એનો નિષેધ કરે છે, કેમ કે થોડો પણ પરાશ્રય, અલ્પ પણ પરાશ્રય એ પરાશ્રય જ છે અને એના એ મોક્ષ માર્ગ નથી, એનાથી મુક્તિની મુક્તિની પર્યાયનું કારણ કોઈ બનતું નથી. જેટલો પરાશ્રય છે એટલો બંધ ભાવ છે, સીધી વાત છે. હા, ઉદયભાવ છે, વિકલ્પ તે ઉદયભાવ છે, વિકલ્પ માત્ર ઉદય ભાવમાં જાય છે. ચાર ભાવ લઈએ, ઉદય, ઉક્ષમ, ક્ષઉક્ષમ અને શાયક, એ ઉદય ભાવમાં. બંધાયેલા સ્થિતિ પામેલા એવા જે કર્મના પરમાણુ છે, કર્મ વર્ગના પરમાણુ છે, જેની અંદર જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ પ્રકૃતિ પણ પ્રાપ્ત થયેલી છે. કર્મ સામાન્ય નથી, તે જેવા જગતમાં કારણ વર્ગણાના પરમાણુ છે અને અહીંયા બંધાયેલા પરમાણુ છે એ વચ્ચે શું ફરક છે? ઓલામાં જે કોઈ પ્રકૃતિ નથી જ્ઞાનાવરણી આદિ, આમાં કેટલાક જ્ઞાનાવરણીના, કેટલાક દર્શનાવરણીના, કેટલાક મૌનીના, કેટલાક અંતરાયના, સાતાના, અસાતાના, વિજ્ઞાના, ગુત્રના, નામના, આયુષ્યેલા છે. એ પરમાણુઓનો સમયે સમયે વિપાક આવે છે, એટલા બધા મોટા જથ્થામાં એ બંધાયેલા છે કે કોઈ સમય ખાલી નથી. આથે કર્મના ઉદયમાં કોઈ સમય ખાલી રહેતો નથી. જીવના પ્રદેશે કોઈની મદદ વિના એનો વિપાક આવે છે, જીવના ક્ષેત્રમાં જ એનો વિપાક આવે છે. ક્ષેત્રની સાથે સંકળાયેલા છે ને, જ્યાં જાય છે ત્યાં જીવ જાય છે, ત્યાં એની સાથે એનું ગમન થાય છે. બીજી ગતિમાં જાય તો ત્યાં જે બંધાયેલા છે તો હારે નારે જ રહેવાના છે. જ્યારે એનો વિપાક આવે છે ત્યારે એનો પ્રકૃતિનો સ્વાદ છે વ્યક્ત થાય છે. ચૈતન્ય દર્પણમાં એનું પ્રતિબિંબ આવે છે. હવે ચૈતન્ય જે પદાર્થ છે એમાં હુંપણું કરવાનું, હુંપણા સહિત પરિણમવાનો, એટલે આખી ચૈતન્ય ગાંઠ જે છે એ આખી મિથ્યાત્વ અવસ્થામાં આખે ને આખે આ બાજુ ઢળે છે. ત્યાં મને થાય છે, આ સ્વાદ મારામાં મને થાય છે, ખરેખર તો પ્રતિબિંબ પડે છે પણ ચૈતન્યની ગાંઠ આખી ઢળી જાય છે. આ મને થાય છે, મને અસાતા છે, સાતા અસાતાના વેદનને પકડી લીધું, આ એને બદલાવ છે. પછી બુદ્ધિપૂર્વક એને થાય કે અબુદ્ધિપૂર્વક થાય, ઉદયને અનુસરતું જે પરિણમન થાય એ નિયમથી બંધને પ્રાપ્ત થયેલ છે. બારમા નિમિત્ત હોય ન હોય એની સાથે કઈ સંબંધ, નિમિત્ત તો દોરડીનું હોય એને સાપનો ભ્રમ થાય, સાપ નથી છતાં દેખાણો એને સાપ, સામે નિમિત્ત હોય તો જ પરિણામ થાય એવું ક્યાં છે, સાપ નથી ને સાપના પરિણામ ક્યાં, કરેલા તો સાપ છે ભાગ છે દોરડી, નિમિત્ત હોય તો જ પરિણામ થાય નિમિત્ત જેવા એવું કઈ નથી, પરિણામ તો ઉદય હોય એવા થાય છે. હવે એ જ જીવના ક્ષેત્રમાં, જે જીવના ક્ષેત્રમાં વિપાક આવીને જે સ્વાદનું પ્રતિબિંબ થાય છે આખી પ્રકારના કર્મોને જીવ એમાં તન્મય થાય છે, એ જ જીવના પ્રદેશમાં જ્ઞાન સ્વભાવ જ્ઞાન શક્તિ ભરેલી હોવાથી કોઈની મદદ વિના જ્ઞાનનો પણ વિપાક આવે છે. જે કર્મનો પરમાણુનો વિપાક આવે છે એ કર્મના પરમાણુની અવસ્થામાં આવે છે. અને જીવના પોતાના ક્ષેત્રમાં સ્વક્ષેત્રમાં સ્વપ્રદેશની અંદર જ્ઞાનનો વિપાક આવે છે, સમય સમયે જ્ઞાન શક્તિ છે એનું પરિણમન થયા કરે છે. પણ એનું લક્ષ્ય નથી કે આ મારા ક્ષેત્રમાં મારી શક્તિ મારીસર પરિણમી રહી છે. જો એમ જોઈએ સ્વસન્મુખ થાય, પોતાની શક્તિને અનુલક્ષીને સ્વસન્મુખ થાય સ્વક્ષેત્રમાં, તો અબંધ પરિણામ છે, તો નવા આવતા અટકી જશે. અને જો કર્મ વિપાકને અનુસરશે તો નવા આવવા માંડશે. એના કારણે આવે છે, જે આવે છે એના કારણે આવે છે, અટકે છે એના કારણે અટકે છે. પણ ભાવમાં પ્રતિબદ્ધપણું ને અપ્રતિબદ્ધપણું બંને પ્રકાર જ્ઞાનને અનુસરીને થાય છે. જેવી પોતાની સમજણ અને જેવી સમજણ અનુસાર શ્રદ્ધા, બસ એ અનુસાર પરિણામ થશે. સૌખેદપણે વર્તે છે, ગૌણપણે વર્તે છે, એની મુખ્યતા નથી છે, પણ એની મુખ્યતા નથી. મુખ્ય વૃત્તિ તો સ્વરૂપ આશ્રિત પરિણામ નહીં છે. જે ગૌણ છે એ નહીવત છે, ગૌણ છે એ નહીવત છે. પરાશ્રય ભાવમાં મોક્ષ માર્ગની અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થતી નથી કોઈ અંશે પણ. જેટલો પરાશ્રિત અંશ છે એમાં મોક્ષ માર્ગ પણ નથી અને મોક્ષ પર્યાયનું એ કારણ પણ નથી. અને સ્વાશ્રય ભાવમાં મોક્ષ માર્ગ તેમજ મોક્ષ પર્યાય બંનેની ઉત્પત્તિ થાય છે. સ્વાશ્રય ભાવમાં મોક્ષ માર્ગ અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થાય છે, પરંતુ એક રૂપ પરિપૂર્ણ છે. જે દ્રવ છે એ તો ત્રણેય કાળે એક રૂપ અને પરિપૂર્ણ છે. મોક્ષ પર્યાયનો નવો ઉત્પાદ થાય છે અને સંસાર પર્યાયનો વ્યય થાય છે, ધ્રુવ સ્વરૂપ ને રહી જાય છે.
સ્વામી જી મંદર